એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે શ્રોતાઓ. આજે આપણે એમ કે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે, અસ્તિત્વવાદ.
હા, અસ્તિત્વવાદ. આમ નામ સાંભળીને થોડું ભારે લાગે, પણ એના મૂળમાં તો એ જ પ્રશ્નો છે જે આપણે ક્યારેક ને ક્યારેક આપણી જાતને પૂછીએ છીએ. હું કોણ છું, મારા જીવનનો અર્થ શું છે?
બરાબર. અને આજકાલના સમયમાં જ્યાં જુઓ ત્યાં પરંપરાગત માન્યતાઓ, મૂલ્યો એ બધા પર સવાલો ઉઠી રહ્યા છે, એટલે આ ચર્ચા મને લાગે છે વધુ મહત્વની બની જાય છે.
ચોક્કસ. વ્યક્તિ તરીકે આપણી સ્વતંત્રતા કેટલી, જવાબદારી કેટલી, શું બધું પહેલેથી નક્કી જ છે કે પછી આપણે આપણું નસીબ, આપણો અર્થ જાતે ઘડી શકીએ? અસ્તિત્વવાદ આ બધા ગહન પણ જરૂરી સવાલો સાથે કામ પાડે છે.
અને આ સમજવા માટે આપણે આધાર લઈ રહ્યા છીએ થોમસ આર ફ્લિનના કામનો. એમના પુસ્તકો છે જેમ કે એક્ઝિસ્ટન્શિયલિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને બીજું એક્ઝિસ્ટન્શિયલિઝમ. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી જ. કોણ છે આ થોમસ આર ફ્લિન અને એમનો શું ખાસ દ્રષ્ટિકોણ છે આ વિષય પર?
જુઓ, થોમસ ફ્લિન એમ્બ્રી યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર એમેરિટસ છે. એમનું મુખ્ય કામ રહ્યું છે 19મી અને 20મી સદીની યુરોપિયન ફિલોસોફી પર, ખાસ કરીને ફ્રેન્ચ વિચારકો.
ફ્રેન્ચ વિચારકો એટલે?
સાર્ત્ર જેવા?
હા, બિલકુલ. જીન પોલ સાર્ત્ર, મિશેલ ફુકો, આ બધા પર એમનું ઘણું ઊંડું કામ છે. એમના પુસ્તકો છે જેમ કે સાર્ત્ર એન્ડ માર્ક્સિસ્ટ એક્ઝિસ્ટન્શિયલિઝમ. આ બધું બતાવે છે કે તેઓ સાર્ત્રને એમના વિચારોને કેટલી બારીકાઈથી સમજે છે.
એટલે એમને અસ્તિત્વવાદના મૂળ વિચારકોનો સારો એવો અભ્યાસ છે, ખૂબ જ. પણ ફ્લિનની ખાસ વાત એ છે કે એ ખાલી સાર્ત્ર કે કોઈ એક વિચારક પર અટકી નથી જતા. એ અસ્તિત્વવાદને, શું કહેવાય, આધુનિક યુરોપિયન વિચારધારાના મોટા કેનવાસ પર મૂકીને જુએ છે. એના સંબંધો, એની અસરો, એ બધું તપાસે છે.
અને જે આપણા જેવા સામાન્ય શ્રોતાઓ માટે સૌથી કામનું છે એ આવા અઘરા લાગતા વિચારોને સરળ બનાવીને સમજાવી શકે છે, ખરું ને?
એકદમ સાચી વાત. આ એમની મોટી આવડત છે, જટિલ ફિલોસોફીને પણ એવી રીતે રજૂ કરે કે આપણને સમજાય, આપણા જીવન સાથે જોડાય. એટલે જ અસ્તિત્વવાદને સમજવાની શરૂઆત કરવા માટે ફ્લિનનું કામ ખરેખર બહુ ઉપયોગી છે. ઊંડાણ પણ છે અને સરળતા પણ.
તો ફ્લિન અસ્તિત્વવાદને કઈ રીતે જુએ છે? શું આ કોઈ બંધિયાર ફિલોસોફી છે, નિયમોના ચોકઠા જેવી?
ના ના, બિલકુલ નહીં. ફ્લિન એ જ વાત પર ભાર મૂકે છે. એ કહે છે કે અસ્તિત્વવાદ કોઈ એક સિસ્ટમ નથી, કોઈ ધર્મ કે રાજકીય વિચારધારા જેવી. એને બદલે એને ફિલોસોફીનો એક પરિવાર ગણવો જોઈએ.
પરિવાર એટલે કે બધા સભ્યો દેખાવમાં થોડા જુદા હોય પણ કંઈક સામ્યતા હોય એવું?
હા, બરાબર. એ જ. આ પરિવારના સભ્યો છે કિર્કેગાર્ડ, નીત્શે, સાર્ત્ર, સિમોન દ બોવવાર, આલ્બર કામુ. આ બધા ઘણા મુદ્દાઓ પર અલગ વિચારે છે. કોઈ આસ્તિક છે, કોઈ નાસ્તિક, પણ એમના વિચારોમાં અમુક મૂળભૂત સામ્યતા છે, એક કૌટુંબિક સામ્યતા.
અને એ મુખ્ય સામ્યતા કઈ? પેલી જાણીતી લાઇન, અસ્તિત્વ સાર પહેલા આવે છે.
હા, એ જ. એક કેન્દ્રવર્તી વિચાર છે. ફ્લિન સમજાવે છે કે જુઓ, પરંપરાગત રીતે આપણે શું માનીએ છીએ કે કોઈપણ વસ્તુનો સાર, મતલબ કે એનો હેતુ, એની વ્યાખ્યા, એનું મૂળભૂત સ્વરૂપ, એ વસ્તુ ખરેખર બને એ પહેલા નક્કી હોય છે.
જેમ કે પેલી છરીનું ઉદાહરણ આપે છે. કારીગર છરી બનાવે એ પહેલા એના મગજમાં છરીનો આખો પ્લાન હોય, એનો સાર.
બરાબર. અને ધાર્મિક રીતે પણ એવું મનાતું કે ઈશ્વરે માનસનો સાર, એનો આત્મા, એનો હેતુ નક્કી કર્યો અને પછી એને બનાવ્યો. એટલે કે સાર પહેલા, અસ્તિત્વ પછી.
પણ અસ્તિત્વવાદીઓ, ખાસ કરીને સાર્ત્ર જેવા નાસ્તિક અસ્તિત્વવાદીઓ, આ આખી વાત ઉલટાવી નાખે છે.
હા, એ લોકો કહે છે કે માણસ માટે આ ક્રમ ઉલટો છે. આપણે પહેલા અસ્તિત્વમાં આવીએ છીએ, બસ આપણને દુનિયામાં મૂકી દેવાયા છે, જાણે કે ફેંકી દેવાયા છે. કોઈ પહેલેથી નક્કી કરેલો હેતુ કે સ્વભાવ લઈને નથી આવ્યા.
અને પછી?
અને પછી આપણા જીવન દરમિયાન આપણે જે પસંદગીઓ કરીએ છીએ, જે કામો કરીએ છીએ, એના દ્વારા આપણે આપણો પોતાનો સાર, આપણી ઓળખ, આપણા મૂલ્યો, આપણો અર્થ, એ બધું જાતે બનાવીએ છીએ.
ઓહો, એટલે કે આપણી જિંદગીની વાર્તા પહેલેથી લખાયેલી નથી, પણ આપણે પોતે જ એના લેખક છીએ. આ તો ખરેખર બહુ મોટી જવાબદારી કહેવાય.
છે જ, એમાં શંકા નથી. અને ફ્લિન ભાર દઈને કહે છે કે આ જવાબદારીનો અહેસાસ ભલે શરૂઆતમાં થોડો ડરામણો લાગે, થોડી ચિંતા કરાવે, પણ એમાં નિરાશ થવા જેવું નથી. હકીકતમાં આ જ વાત તો માનવ જીવનને આટલું અનન્ય, આટલું મૂલ્યવાન બનાવે છે. આ સ્વતંત્રતાની, સ્વનિર્માણની એક ક્રાંતિકારી ફિલોસોફી છે.
સમજાયું. ફ્લિન આપણને આ વિચારના મૂળિયાથી લઈને એના વિકાસ સુધીની સફર કરાવે છે એમના પુસ્તકોમાં. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીએ. પેલો કેન્દ્રવર્તી વિચાર અસ્તિત્વ સાર પહેલા આવે છે, એનો સીધો સંબંધ માણસની સ્વતંત્રતા સાથે છે, ખરું ને?
બિલકુલ. જો આપણો કોઈ સ્વભાવ પહેલેથી નક્કી નથી, તો પછી આપણે શું બનવું, કેવા બનવું એ પસંદ કરવા માટે આપણે પૂરેપૂરા સ્વતંત્ર છીએ. સાર્ત્ર તો એટલે સુધી કહે છે કે આપણે સ્વતંત્ર રહેવા માટે નિંદા પામેલા છીએ. મતલબ આપણે પસંદગી કરવાથી બચી જ ન શકીએ. ચૂપ રહેવું, કંઈ ન કરવું એ પણ એક પસંદગી જ છે.
પણ શું આ સ્વતંત્રતા એકદમ નિરપેક્ષ છે? મતલબ શું હું ધારો કે કાલે ઉડી શકું? મારી પરિસ્થિતિઓ, મારો ભૂતકાળ, મારો જન્મ ક્યાં થયો, મારું શરીર, આ બધાનું શું?
ના ના, ખૂબ સારો પ્રશ્ન છે. અસ્તિત્વવાદીઓ વાસ્તવિકતાથી મોઢું નથી ફેરવતા. એ લોકો આના માટે તથ્યતા, ફેક્ટિસિટી શબ્દ વાપરે છે. તથ્યતા એટલે આપણા અસ્તિત્વના એ પાસા જે આપણે પસંદ નથી કર્યા અને મોટા ભાગે બદલી પણ નથી શકતા.
જેમ કે
આપણો જન્મ કયા દેશમાં, કયા પરિવારમાં થયો, કયા સમયે થયો, આપણી શારીરિક મર્યાદાઓ, આપણો વીતી ગયેલો ભૂતકાળ, આ બધી આપણી સ્થિતિ છે, એ હકીકતો છે.
બરાબર.
પણ, અને આ પણ બહુ મહત્વનો છે, આ તથ્યતા આપણને પૂરેપૂરા બાંધી દેતી નથી. આપણી પાસે ઉત્ક્રાંતિ, ટ્રાન્સેન્ડેન્શિયન્સની ક્ષમતા છે. એટલે કે આ તથ્યતા, આ પરિસ્થિતિઓનો આપણે શું અર્થ કાઢીએ છીએ, એના પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ, અને ભવિષ્યમાં આપણે આપણી જાતને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ એ પસંદ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે.
એટલે એમ કહી શકાય કે જાણે પત્તા તો આપણને વહેંચાઈ ગયા છે એ તથ્યતા, પણ રમત કેવી રીતે રમવી, કયો દાવ ચાલવો એ આપણા હાથમાં છે, એ ઉત્ક્રાંતિ.
એકદમ સરસ ઉપમા. બરાબર એ જ વાત છે. આપણું જીવન આ તથ્યતા અને ઉત્ક્રાંતિ, આપણી સ્થિતિ અને આપણી સ્વતંત્રતા, આ બે ધ્રુવો વચ્ચેના સતત તણાવમાં જીવાય છે.
અને આ જે નિરપેક્ષ સ્વતંત્રતા અને જવાબદારીની વાત છે, એનો અનુભવ કદાચ હંમેશા સહેલો નહીં હોય. એટલે જ પેલી ભારે લાગતી ભાવનાઓ આવે છે, વેદના, ત્યજી દેવાયાની લાગણી, નિરાશા.
હા, એ સમજવું જરૂરી છે કે આ શબ્દોનો અહીં ખાસ અર્થ છે. જેમ કે વેદના, આ રોજબરોજની ચિંતા કે ટેન્શન નથી, આ એક ઊંડો અહેસાસ છે આપણી પોતાની જબરદસ્ત જવાબદારીનો. સાર્ત્ર કહે છે કે જ્યારે હું મારા માટે કોઈ પસંદગી કરું છું, ત્યારે હું અજાણતા જ જાણે આખી માનવજાત માટે એક નમૂનો રજૂ કરી રહ્યો છું કે માણસે આવું હોવું જોઈએ. આ વૈશ્વિક જવાબદારીનો જે ભાર છે એ વેદના છે.
બાપરે, આ તો બહુ ગહન વાત થઈ. અને પેલી ત્યજી દેવાયાની લાગણી?
ત્યજી દેવાયાની લાગણી, ફોરલોનનેસ, અબેન્ડનમેન્ટ, મુખ્યત્વે નાસ્તિક અસ્તિત્વવાદ સાથે જોડાયેલી છે. જો ઈશ્વર નથી, જો કોઈ સર્વોચ્ચ સત્તા નથી, તો પછી કોઈ તૈયાર નૈતિક નિયમો, કોઈ રેડીમેડ મૂલ્યો પણ નથી. શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ, એ બધું આપણે જાતે જ નક્કી કરવાનું છે. કોઈ બહારથી માર્ગદર્શન આપનારું નથી. આ જે એકલતા છે એ ત્યજી દેવાયાની લાગણી છે.
અને નિરાશા, શું એનો અર્થ એ કે હારી જવું, પ્રયત્ન છોડી દેવો?
ના, એવું બિલકુલ નહીં. નિરાશાનો અર્થ અહીં અલગ છે. એનો અર્થ છે આપણી શક્તિની મર્યાદાઓને ઓળખવી અને સ્વીકારવી. આપણે ફક્ત એ જ બાબતો પર ભરોસો રાખી શકીએ જે આપણા કાબૂમાં છે. એટલે કે આપણી પોતાની ઈચ્છા, આપણા પોતાના પ્રયત્નો, આપણી ક્રિયાઓ.
એટલે કે પરિણામ પર નહીં, પણ આપણા પ્રયત્ન પર ધ્યાન આપવું.
બરાબર. પરિણામ શું આવશે, બીજા લોકો શું કરશે, આપણને સફળતા મળશે કે નહીં, એની કોઈ ગેરંટી નથી. એટલે એના પર આધાર રાખવાને બદલે આપણે ફક્ત આપણી પ્રતિબદ્ધતા, આપણા સંકલ્પ પ્રમાણે કામ કરવાનું છે. આશા રાખ્યા વગર, બાહ્ય પરિણામની ચિંતા કર્યા વગર. આ વાસ્તવિકતાનો સ્વીકાર છે, નિષ્ક્રિયતા નહીં.
આ જે સ્વતંત્રતા છે, અને એની સાથે જે જવાબદારી આવે છે એને સ્વીકારવી કે એનાથી ભાગવું. મને લાગે છે કે આ મુદ્દો પેલી પ્રામાણિકતા, ઓથેન્ટિસિટી અને ખરાબ વિશ્વાસ, બેડ ફેથ, મોવેસ ફોય ની વાત સાથે જોડાયેલો છે, નહીં?
એકદમ. આ અસ્તિત્વવાદનો એમ કહી શકાય કે મુખ્ય નૈતિક સંઘર્ષ છે. ખરાબ વિશ્વાસ એટલે શું? એટલે પોતાની જાતને છેતરવી, એવો ડોળ કરવો કે જાણે આપણે સ્વતંત્ર નથી, આપણી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો. આના શોધીએ છીએ. અથવા તો સમાજે બનાવેલી ભૂમિકાઓ, સારો દીકરો, આદર્શ પત્ની, સફળ પ્રોફેશનલ, એના પાછળ આપણી સાચી જાતને છુપાવી દઈએ છીએ. સાર્થ પેલું વેટરનું ઉદાહરણ આપે છે ને?
હા, જે એટલું પરફેક્ટ વેટર બનવાનો અભિનય કરે છે કે ભૂલી જ જાય છે કે એક વ્યક્તિ છે, ખાલી વેટર નથી.
બરાબર. એ પોતાની સ્વતંત્રતાને જાણે એ ભૂમિકામાં ઓગાળી દે છે.
તો પછી એની સામે પ્રામાણિકતા એટલે શું?
પ્રામાણિકતા એટલે આ ખરાબ વિશ્વાસથી ઉલટું, એટલે હિંમતપૂર્વક આપણી સંપૂર્ણ સ્વતંત્રતાનો સ્વીકાર કરવો, આપણી તથ્યતા, આપણી મર્યાદાઓ અને પરિસ્થિતિઓને પણ સ્વીકારવી, અને એ જવાબદારી લેવી કે આપણે જે છીએ અને જે બનીશું એ આપણી પસંદગીઓનું પરિણામ છે.
એટલે કે બહાના કાઢવાનું બંધ કરવું.
હા, અને એ પણ સમજવું કે કોઈ તૈયાર નૈતિક નિયમો નથી, આપણે જ આપણા મૂલ્યો પસંદ કરવાના છે અને એ પ્રમાણે જીવવાનું છે. આ કોઈ એકવાર પહોંચી જવાની સ્થિતિ નથી, પણ સતત પ્રયત્નશીલ રહેવાની પ્રક્રિયા છે. સતત પોતાની જાત સાથે પ્રામાણિક રહેવાનો પડકાર છે.
આ બધું આમ તો ઘણું વ્યક્તિગત સ્તરનું લાગે છે, પણ આપણે એકલા તો રહેતા નથી, સમાજમાં રહીએ છીએ. બીજા લોકોનું શું? અન્ય, જેને કહે છે, એ આપણા અસ્તિત્વમાં શું ભૂમિકા ભજવે?
અસ્તિત્વવાદ એને પણ નજરઅંદાજ નથી કરતો. ફિલ્મ સમજાવે છે કે અન્ય વ્યક્તિની જે દ્રષ્ટિ છે એ આપણા પોતાના વિશેના જ્ઞાન માટે જરૂરી છે. જ્યારે કોઈ બીજું આપણને જુએ છે ત્યારે આપણે સભાન થઈએ છીએ કે આપણે એમના વિશ્વમાં એક વસ્તુ તરીકે પણ અસ્તિત્વ ધરાવીએ છીએ.
એટલે કે આપણને જાણે બહારથી જોવાનો એક અરીસો મળે છે.
હા, કંઈક અંશે, પણ આ અનુભવ થોડો મુશ્કેલ પણ હોઈ શકે. બીજાની દ્રષ્ટિ આપણને ઓબ્જેક્ટિફાઈ કરી શકે છે, મતલબ એ આપણને આપણી સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવાને બદલે કોઈ લેબલ, કોઈ ખાનામાં પૂરી શકે છે. આપણો દેખાવ, આપણી જ્ઞાતિ, આપણો હોદ્દો, એના આધારે આપણું મૂલ્યાંકન કરી શકે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર આ બહુ જોવા મળે છે, નહીં? લોકો આપણી તસવીરો કે પોસ્ટ જોઈને આપણા વિશે ધારણાઓ બાંધી લે છે.
હા, ચોક્કસ, એ એકદમ બંધ બેસતું ઉદાહરણ છે. પણ આ અન્યની હાજરી જેટલી સંઘર્ષમય હોઈ શકે એટલી જે આત્મજાગૃતિ માટે જરૂરી પણ છે. આપણે કોણ છીએ એ ઘણીવાર બીજાઓના સંદર્ભમાં જ વધુ સ્પષ્ટ થાય છે, એટલે આ સંબંધ હંમેશા એક તણાવવાળો રહે છે. આપણી સ્વતંત્રતા જાળવવી અને બીજાઓ સાથેના સંબંધો નિભાવવા, એ બે વચ્ચેનું સંતુલન સતત જાળવવું પડે છે. અને છેલ્લે એક મહત્વની વાત ફ્લિન સ્પષ્ટ કરે છે, તે એ કે અસ્તિત્વવાદ એટલે ફક્ત નાસ્તિકતા જ નથી, એમાં બે મુખ્ય ધારાઓ છે, આસ્તિક, થીસ્તિક અને નાસ્તિક, એથિયસ્ટિક.
આસ્તિક અસ્તિત્વવાદ એ કઈ રીતે? જેમ કે કિર્કેગાર્ડ તમે કહ્યું હતું.
હા, કિર્કેગાર્ડ જેવા વિચારકો માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ કોઈ બૌદ્ધિક દલીલબાજીનો વિષય નથી, પણ એક ઊંડી વ્યક્તિગત ઉત્કટ પસંદગી છે. એણે એ વિશ્વાસની છલાંગ, લીપ ઓફ ફેથ કહે છે. અહીં પણ જુઓ, કેન્દ્રમાં તો વ્યક્તિની પસંદગી અને એની પ્રતિબદ્ધતા જ છે, તર્કથી પરે જઈને વિશ્વાસ કરવો. ગેબ્રિયલ માર્સેલ જેવા બીજા આસ્તિક અસ્તિત્વવાદીઓ પણ છે, જે આશા, પ્રેમ, રહસ્ય જેવા પાસા પર ભાર મૂકે છે.
અને નાસ્તિક ધારામાં તો સાર્ત્ર અને કામુ મુખ્ય ગણાય.
બરાબર. એ લોકો ઈશ્વરના અસ્તિત્વનો સ્પષ્ટપણે ઇન્કાર કરે છે, અને એમના માટે આનો અર્થ બહુ મોટો છે. જો ઈશ્વર નથી તો પછી કોઈ ઉપરવાળી સત્તા નથી જે આપણને સાચો રસ્તો બતાવે કે આપણા કર્મોનો હિસાબ રાખે. આનાથી માણસની સ્વતંત્રતા અને જવાબદારી સંપૂર્ણ નિરપેક્ષ બની જાય છે.
અને આમાંથી જ પેલો કામુનો વિસંગતતાનો ખ્યાલ આવે છે, નહીં?
હા, કામુ કહે છે કે માનવ જીવનની મૂળભૂત ટ્રેજેડી કે વિસંગતતા એ છે કે આપણે માણસો સતત આ દુનિયામાં કોઈક અર્થ, કોઈક હેતુ, કોઈક તર્ક શોધવાની કોશિશ કરીએ છીએ, પણ આ જે બ્રહ્માંડ છે એ આપણી આ શોધ પ્રત્યે સાવ મૂક છે, ઉદાસીન છે, એ આપણને કોઈ જવાબ આપતો નથી.
એટલે કે આપણી અર્થની ભૂખ અને બ્રહ્માંડની ચૂપકીદી વચ્ચેનો જે મેળ નથી એ વિસંગતતા છે.
બરાબર. આ જ છે નિસંગતતા. પણ કામુ કહે છે કે આનો ઉપાય આત્મહત્યા શારીરિક કે ફિલોસોફિકલમાં નથી કે નથી કોઈ ખોટી ભ્રામક આશામાં. ઉપાય છે આ વિસંગતતાનો હિંમતપૂર્વક સ્વીકાર કરવો અને એની સામે બળવો કરવો.
બળવો કરો કઈ રીતે?
જીવનને પૂરેપૂરા જુસ્સાથી જીવીને, આપણી સ્વતંત્રતાનો પૂરો ઉપયોગ કરીને, અને આ ઉદાસીન બ્રહ્માંડમાં પણ આપણા પોતાના મૂલ્યો અને અર્થનું નિર્માણ કરીને. સિસિફસની જેમ પથ્થરને વારંવાર ઉપર લઈ જવાની નિરર્થક લાગતી ક્રિયામાં પણ બળવો અને આનંદ શોધવો.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાતો છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ફ્લિનના પુસ્તકો અને અસ્તિત્વવાદના મુખ્ય સંદેશાઓને થોડા મુદ્દાઓમાં તારવવા હોય તો શું કહી શકાય? પહેલો મુદ્દો તો મને એ જ લાગે છે કે સ્વતંત્રતા અને એની સાથે આવતી પ્રચંડ જવાબદારી આપણા માણસ હોવાના મૂળમાં છે.
ચોક્કસ, પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ જ છે. આપણે સ્વતંત્ર છીએ અને એટલે આપણે જે કંઈ બનીએ છીએ, જે કંઈ કરીએ છીએ, એના માટે આપણે જ અને ફક્ત આપણે જ જવાબદાર છીએ. કોઈ બહાના નહીં, કોઈ બીજા પર દોષારોપણ નહીં. આ આપણા જીવનનું સુકાન આપણા હાથમાં લેવાની વાત છે. રોજિંદા જીવનમાં આનો અર્થ થાય કે આપણી નોકરી, ધંધો, ભણતર, સંબંધો, દરેક નાની મોટી પસંદગીની જવાબદારી આપણી છે.
બીજો મુખ્ય સંદેશ, જે આ બધાનો આધાર છે, અસ્તિત્વ સાર પહેલા આવે છે. આપણો કોઈ ફિક્સ માનવ સ્વભાવ નથી. આપણે કોરી સ્લેટ જેવા છીએ જેના પર આપણે પોતે જ લખવાનું છે. આ વિચાર ખરેખર મુક્તિ અપાવનારો છે.
હા, કારણ કે એનો મતલબ એ થયો કે આપણે સમાજ, કુટુંબ કે પરંપરાએ આપણા માટે નક્કી કરેલા ખાનામાં પુરાઈ રહેવા બંધાયેલા નથી. આપણે આપણી પોતાની ઓળખ, આપણા પોતાના મૂલ્યો ઘડી શકીએ છીએ. આપણા ગુજરાત જેવા સમાજમાં પણ જ્યાં ઘણીવાર લોકો શું કહેશે એનું દબાણ હોય છે, ત્યાં આ વિચાર વ્યક્તિને પોતાની રીતે જીવવાની હિંમત આપી શકે છે.
ત્રીજો મુદ્દો, જે મને લાગે છે કે ખૂબ જ પ્રેક્ટિકલ છે, તે છે પ્રામાણિકતા વિરુદ્ધ ખરાબ વિશ્વાસ. એટલે કે કાં તો હિંમતથી પોતાની સ્વતંત્રતા અને જવાબદારી સ્વીકારો, અથવા તો બહાના અને જાતને છેતરવાની રમતમાં ફસાઈ જાઓ.
અને આ પસંદગી આપણે લગભગ દરરોજ દરેક ક્ષણે કરતા હોઈએ છીએ. શું આપણે એ કરીએ છીએ જે આપણને કરવું જોઈએ એવું લાગે છે કારણ કે બીજા બધા કરે છે? કે પછી આપણે ખરેખર આપણા અંતરાત્માના અવાજને સાંભળીને આપણા પોતાના મૂલ્યો પ્રમાણે જીવીએ છીએ? પ્રામાણિકતા એટલે એ હિંમત કેળવવી, ભલે એ રસ્તો અઘરો હોય.
અને ચોથો સંદેશ, ખાસ કરીને કામુ પાસેથી જે મળ્યો, વિસંગતતાનો સ્વીકાર અને અર્થનું નિર્માણ. જો દુનિયા પોતે કોઈ તૈયાર અર્થ નથી આપતી તો કંઈ વાંધો નહીં. આપણે આપણી પ્રતિબદ્ધતાઓ, આપણા સંબંધો, આપણા કામ, આપણા શોખ, એ બધા દ્વારા આપણા જીવનમાં અર્થનું નિર્માણ કરવાનું છે.
બરાબર. જીવનનો અર્થ કોઈ ખજાનાની જેમ શોધવાનો નથી, પણ એક ઘરની જેમ આપણે જાતે બાંધવાનો છે. પ્રેમ કરવો, મિત્રતા નિભાવવી, કશુંક નવું શીખવું, કોઈ કળામાં રચ્યા પચ્યા રહેવું, સમાજ માટે કંઈક કરવું, આ બધું આપણા જીવનને અર્થ આપી શકે છે, ભલે પછી કોઈ ઉપરથી નક્કી કરેલો મહાન હેતુ ન પણ હોય.
અસ્તિત્વવાદી વિચારકોએ ખરેખર એવા સૂત્રો આપ્યા છે જે સીધા દિલ દિમાગ પર અસર કરે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો જે આખી વાતનો નિચોડ આપે છે તેના પર એક નજર ફરીથી કરીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને પાયાનો તો એ જ, અસ્તિત્વ સાર પહેલા આવે છે. આ આપણને સતત યાદ અપાવે છે કે આપણી કહાની આપણે લખવાની છે, આપણી પસંદગીઓથી.
પછી પેલો સાર્ત્રનો ધારદાર વિચાર, જે સ્વતંત્રતાના વજન અને એની અનિવાર્યતા બતાવે છે. માણસ સ્વતંત્ર રહેવા માટે નિંદા પામેલો છે. આપણે ચાહીએ તો પણ આ પસંદગી કરવાની જવાબદારીથી છટકી શક્ય નહીં.
ત્રીજો, સિમોન દ બોઉવારનો, જેણે આખા નારીવાદી ચિંતનને નવી દિશા આપી. કોઈ સ્ત્રી જન્મતી નથી, પરંતુ બને છે. આ બતાવે છે કે સ્ત્રી એટલે શું, એની વ્યાખ્યાઓ પણ મોટાભાગે સમાજે ઘડેલી છે, કુદરતી ઓછી. અને દરેક વ્યક્તિને, સ્ત્રી હોય કે પુરુષ, આ ઘડેલી વ્યાખ્યાઓને પડકારવાની અને પોતાની ઓળખ જાતે બનાવવાની સ્વતંત્રતા છે.
અને ચોથો, જે આપણને બધાને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે, ખરાબ વિશ્વાસ એ પોતાની જાત સાથે જૂઠું બોલવું છે. આ આપણી એ લપસણી વૃત્તિ તરફ ઇશારો કરે છે જ્યારે આપણે સચ્ચાઈનો સામનો કરવાને બદલે બહાના શોધીએ છીએ અથવા જવાબદારી બીજા પર ઢોળી દઈએ છીએ.
અને જુઓ, આ બધા વિચારો ખાલી કિતાબી નથી, એનો આપણા રોજબરોજના જીવનમાં સીધો ઉપયોગ થઈ શકે એમ છે.
કઈ રીતે? થોડા ઉદાહરણ આપી શકો. દાખલા તરીકે વ્યક્તિગત જીવનમાં આપણે આનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?
સૌથી પહેલું તો આપણા જીવનની પૂરેપૂરી જવાબદારી લેતા શીખીએ. ભૂતકાળમાં શું થયું એના માટે બીજાને કે સંજોગોને દોષ દેવાને બદલે એ સ્વીકારીએ કે આપણી આજની સ્થિતિ અમુક અંશે આપણી ગઈકાલની પસંદગીઓનું પરિણામ છે અને આવતીકાલને જુદી બનાવવાની શક્તિ આપણામાં છે. આ વિક્ટિમ મેન્ટાલિટીમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
બરાબર. અથવા કોઈ શોખ પૂરો કરવો હોય પણ સમય નથી એવું બહાનું કાઢતા હોઈએ તો એ ખરાબ વિશ્વાસ છે એ સમજવું.
હા, એવી જ રીતે કારકિર્દી નક્ષત્રમાં શું આપણે એ કામ કરી રહ્યા છીએ જે સમાજની નજરમાં સફળ ગણાય છે, ભલે આપણને એમાં મજા ન આવતી હોય, કે પછી આપણે હિંમત કરીને એ રસ્તો પકડીએ છીએ જે આપણા પોતાના મૂલ્યો આપણી પોતાની રુચિ સાથે મેળ ખાય છે, ભલે એમાં પૈસા ઓછા હોય કે શરૂઆતમાં સંઘર્ષ વધુ હોય. અસ્તિત્વવાદ આપણને આપણી પસંદગીઓને આપણા મૂલ્યોની કસોટી પર પારખવાનું કહે છે.
અને ચિંતા કે મુશ્કેલીઓનો સામનો કરવામાં કઈ રીતે મદદ મળે?
જ્યારે આપણે સમજીએ છીએ કે અમુક વસ્તુઓ આપણા કાબૂ બહાર છે, એ આપણી તથ્યતા છે, પણ એ પરિસ્થિતિ પ્રત્યે આપણો પ્રતિભાવ, આપણો અભિગમ કેવો રાખવો એ આપણા કાબૂમાં છે. એ આપણી ઉત્ક્રાંતિ, આપણી સ્વતંત્રતા છે. ત્યારે આપણે વધુ સ્વસ્થતાથી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. આપણું ધ્યાન હું શું કરી શકું છું એના પર કેન્દ્રિત થાય છે, મારી સાથે આવું કેમ થયું એના પર નહીં. વિક્ટર ફ્રેન્કલના કામમાં પણ આ જ વાત જોવા મળે છે. અને છેલ્લે અર્થની શોધ. જો કોઈને પરંપરાગત ધાર્મિક માળખામાં પોતાના જીવનનો અર્થ ન મળતો હોય તો અસ્તિત્વવાદ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. તમે પ્રેમ, મિત્રતા, સર્જન, જ્ઞાન, સેવા આવી કેટલીય માનવીય પ્રવૃત્તિઓ દ્વારા, તમારી પોતાની પ્રતિબદ્ધતાઓ દ્વારા જીવનને ભરપૂર અર્થપૂર્ણ બનાવી શકો છો. અર્થ કોઈ શોધવાની વસ્તુ નથી, પણ જીવવાની અને રચવાની વસ્તુ છે.
આજની આ વાતચીત પછી મારા મનમાં જે એક વાત ઘર કરી ગઈ છે તે એ છે કે અસ્તિત્વવાદ આપણને સતત યાદ દેવડાવે છે કે જીવનનો અર્થ તૈયાર નથી મળતો, એ આપણે બનાવવાનો છે, અને એ બનાવવાની જવાબદારી, એની સ્વતંત્રતા પૂરેપૂરી આપણી છે. આ વિચાર એક સાથે ડરામણો પણ છે અને અદ્ભુત રીતે શક્તિ આપનારો પણ છે.
અને મને લાગે છે કે પેલો પ્રામાણિકતાનો ખ્યાલ, ઓથેન્ટિસિટી, એ આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. ચારે બાજુથી જ્યારે આપણને અમુક ચોક્કસ રીતે વર્તવા, દેખાવા, વિચારવાનું દબાણ હોય ત્યારે પોતાની સાચી જાતને વળગી રહેવું, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો અને ખરાબ વિશ્વાસમાં સરી પડ્યા વગર જીવવું એ ખરેખર બહુ મોટી વાત છે. અસ્તિત્વવાદ એની પ્રેરણા આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.